તારીખ 27/4/1993 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 114
સજીવન મૂર્તિ નો અવાજ છે એમાં તીર્થંકર દેવ નિર્ગ્રંથ ગુરુ ભાવલિંગ સંત અને સત્પુરુષ ચતુર્થ પંચમ સ્થાન વર્તી નાની ધર્માત્મા આ ત્રણ નો સત્સંગ સત્સંગ તરીકે જણાય છે. પછી એ ન હોય તો સંગુણી અને સંત એટલે સરખા ધ્યેય વાળા જે મુમુક્ષુ જીવો છે એના સંગને સત્સંગ બહુપણે કહેવામાં આવે છે. અને એમાં શું સરળ છે, મુમુક્ષુ નામ ધારી બધાને પણ સમાન ગુણ વાળા હોય એટલે પોતાથી હીણા ન હોય, અવગુણી ન હોય અને એનું ધ્યેય મુક્ત દશાનું હોય, સંસારથી છૂટવાનું એનું ધ્યેય પણ આત્મકલ્યાણનું ધ્યેય હોય એવા પુરુષોનો સંગ કરવો, એવા પુરુષોનો સંગ કરવો તેને પણ ગૌણપણે સત્સંગ કહેવામાં આવે છે. અથવા એને માપવાનો એક બીજો ઉપલક્ષણ એ છે કે જેનો સંગ કરતા આત્મરુચિ પ્રત્યે સદૈવ આત્મા પ્રત્યે જવાનું કોઈ કારણ બને ભાવમાં એવા સંગને સત્સંગ કહીએ, એ સંગને સત્સંગ કહીએ. સંક્ષિપ્તમાં પોતાના દોષ અને અવગુણનો નાશ કરવા અને આત્મગુણોને પ્રગટ કરવાનો ઉપાય ગ્રહણ થવાની ચર્ચા એ વિશે વિચારોને આપણે આદાન પ્રદાન કરતો એ પ્રકારના યોગને સત્સંગનો યોગ કહેવા યોગ્ય છે. તીર્થંકર દેવથી માંડી નિર્ગ્રંથ ગુરુ સત્પુરુષ અને વિમુક્ષોમાં જે તે યોગ મળ્યા એ ભૂતકાળમાં અનંતકાળમાં અનંતવાર આ જીવને મળ્યા છે.
નિર્જીવા યોગ બનવા છતાં પણ જીવનું પરિભ્રમણ મટ્યું નથી અને પરિભ્રમણ ચાલુ રહ્યો છે. એનું કારણ એ છે કે એવા યોગમાં પણ આ જીવને એ યોગને બાધક થાય એવા કારણોનો ત્યાગ કર્યો નથી અથવા એવા કારણનું પરિણામને એ ચાલુ રાખ્યા છે. એટલે પણ એ પરિણામો કે જે સત્સંગ ફળવાન થયો જોઈએ એ ફળવાન નહીં થતા નિષ્ફળ ગયો છે. અને એના ચાર ભેદ આ દસમા પરિગ્રહમાં થયા છે. દસમા પરિગ્રહ આપણે ચાલ્યો છે જરા ફરી થઈ જઈએ.
લઘુકાળથી આવશે
અભિપ્રાયમાં સંસારને ભલે જાણ્યા છે અને ઉત્તર ઉપરની ભાવના છે. ધર્મના ક્ષેત્રમાં કહેવાતી ધાર્મિક પ્રવૃત્તિ કરે છે એને લોકો ધાર્મિક પ્રવૃત્તિ કહે છે. એવી કહેવાતી ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે. વાસ્તવમાં ઉત્તર ભાવનામાં આવી નથી એ વાત નિશ્ચિત છે. નહીંતર અંતરમાંથી ઉત્પન્ન થયેલી ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ચૈતન્ય પ્રાપ્તિની ભાવના કદી નિષ્ફળ જતી નથી. એ ભાવના જો નિષ્ફળ જાય તો ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે, એનો નાશ થઈ જાય. એવું ગમતું નથી. એટલે કે ચૌદ બ્રહ્માંડના અસ્તિત્વ છે બળવાન પણ આ ભાવનાનું છે એમ કહેવાય છે. એક પરમાણુના અસ્તિત્વનું બળવાન પણ અનંત છે તો એક પરમાણુનો નાશ ન કરી શકે. એક જીવના અસ્તિત્વનો નાશ ન કરી શકે. એનું અસ્તિત્વનું બળવાન પણ અનંત છે. અસ્તિત્વ શક્તિ જ અનંત છે તો એમાં તો ચૌદ બ્રહ્માંડમાં તો અનંત પરમાણુ ને અનંત જીવો છે. એના અસ્તિત્વ છે બળવાન પણ આ ચૈતન્ય ની ભાવના છે. તો ચૈતન્ય નું બળવાન આટલી બધી બળવાન વાત કરવા પાછળ આપને વિચાર દ્વારા એટલે કોઈ પણ જયારે નાની મહત્વપૂર્ણ વાત કરે છે ત્યારે એની પાછળ એમની પશ્ચાદભૂમિ જેને બેકગ્રાઉન્ડ કહેવામાં આવે છે એ ઘણું વિચારવાળું હોય છે. એમાં ઘણું એમનું મંથન અને વિચાર ચાલેલા હોય છે અને એમાંથી એનો જન્મ થયો હોય છે. એવા વચનોનો જન્મ થાય છે તો એમાંથી થાય છે. એટલે પૂછવાનું કારણ એ છે અને બીજી બેન્ચીઓનો દસેક વર્ષ સત્સંગ રહ્યો એમાં એમના વચનામૃતોની ભૂમિકા જાણવાનો મનુષ્યો માટે વિશિષ્ટ પ્રસંગ બને એ વિચાર કર્યો હતો. પછી એ વિચાર સાર્થક ન થયો. વચનો પસંદ કર્યા હતા એ પહેલી રેન્કમાં આટલા બોલોની પશ્ચાદભૂમિ જાણે, બીજી રેન્કમાં પછી આટલા બોલના, ત્રીજી રેન્કમાં આટલા વચનો પછી બીજું કોઈ તરફ વિતર્ક એ પછી બીજાઓને લગ્ન એવા ન કરવી. અને એમાં એવું પણ કારણ હોય કે એ વચનામૃતો પર ગુરુદેવે પ્રવચન કરેલા હતા અને શ્રી પણ પોતાની વાત રજૂ કરે અને ક્યાંક એને તફાવત કરતા એ વિષયને ચર્ચાએ ચડાવે, એ વાદ વિવાદે ચડાવે એ આપણા સમાજની સંભાવનાઓ કંઈક વિશેષ છે. એટલે પણ કદાચ એ વિશે શરૂઆત કરી તો પણ બંધ રહી ગયો છે. પછી પણ એ અનર્થ દંડની પ્રવૃત્તિ છે. ગુરુદેવ એક ગાથા ઉપર પ્રવચન આપતા પછી એક ગાથા ઉપર બહુ સારું પ્રવચન આવ્યું હોય ત્યારે તે મનુષ્ય વિનંતી કરે કે સાહેબ કાલની ગાથા ઉપર ફરીને પ્રવચન આપવા, બહુ સારું પ્રવચન કાલ કરે. ત્યારે ગુરુદેવ એક ગાથા ઉપર પ્રવચન આપે ને બીજી જ વાતો કરે, અને પોતે પણ એમ કહે કે કાલની વાત ને આજની વાત જુદી જુદી છે. એવું નથી કે તેની તે ગાથા વાંચી એટલે તેની તે જ વાત આવે. એટલે આ બધો અધ્યાત્મનો વિષય ઘણો વિશાળ અને ઘણો ઊંડો હોવાથી અને એના અનેક સરખાઓ હોવાથી એકની એક વચનો પર એકની એક વક્તા પોતાનું વક્તવ્ય વિભિન્ન પ્રકારે આપે તો ભિન્ન ભિન્ન જ્ઞાનીઓનું વક્તવ્ય ભિન્ન ભિન્ન પ્રકારે આપે એમાં કઈ વિશેષ વાત નથી. અને એવું થાય તો એ વાતને વાદ વિવાદ કે ચર્ચામાં એ વિષયને ખેંચી ના જવો જોઈએ, ઘસડી ના જવો જોઈએ. એવી વિચિત્રતાઓ સમાજમાં બનતી હોવાથી કદાચ ગણતરી છે કે શુભાવનું ફળ પણ મળે છે જીવન સંસારમાં, અને હલકા એવા અશુભ ભાવનું ફળ પણ સંસારમાં મળે છે જીવન નરક ગતિ વગેરે. એ ફળ મળે છે એ તો કુદરતની વ્યવસ્થા છે. આથી કોઈ જે મરીને સાતમી નરકે જાય તો અસંખ્ય વેગનની મુસાફરી કરે કુદરતી વાહન વગર, અને સ્વર્ગમાં જાય તો અસંખ્ય વેગન ઉપર જાય. દેહનું પણ સાધન નહીં, ચાલવાની જરૂર નહીં, વટલગાડી કે એરોપ્લેનની કોઈ વ્યવસ્થાની જરૂર નહીં, એટલો જીવ જાય. કુદરત આ રીતે વ્યવસ્થા કુદરત ને ત્યાં છે તો જેવા જેવા કર્મ પૂરા હોય તેના ફળના ભોગ્ય સ્થાનો જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં એ પહોંચી જાય. જો વિભાવ અને મલિન પરિણામો સાથે કુદરતનો આ પ્રકારનું બંધારણ છે તો તેમનું હિન્દી શું છે? કોન્સ્ટિટ્યુશન. હિન્દી તો સંધિ શબ્દ શું છે? નથી ઉત્કૃષ્ટ જાતિના છે એને સફળ થવા માટે કુદરત કેમ બંધાયેલી ન હોય? તેના માટે તો અવશ્ય કુદરત બંધાયેલી હોય હોય ને હોય છે. અને એનો પુરાવો તમારે જોઈતો હોય તો સદાની જીવન જીવન કરે છે. જ્ઞાની વગર માર્ગ તો મળવાની કોઈ સંભાવના નથી. ઉત્કૃષ્ટ પાત્રતામાં એ વગર જ્ઞાની આવ્યા, કેમ કે ક્યાં શરત નથી પાત્રતા માટે? કોઈ પૂર્વ શરત નથી પાત્રતા માટે. તો મુક્ત થવાની તીવ્રમાં તીવ્ર ભાવના થાય પાત્રતાને એવી વસ્તુ ઉત્પન્ન કરે. હવે ત્યાં ગુરુદેવ નો સંયોગ 600 માઇલ દૂર થયો, સમજણ ને અજમેર લગભગ 600 માઇલ દૂર છે. એ તો દિવસ ઉત્પન્ન થયો એકબીજાના વ્યવસ્થા નતા. કદી એમને સમજણ જોયું નતું અને એમને ગુજરાતી ભાષા આવડતી નતી. ગુજરાતી સમાજમાં આવ્યા નતા, અભિનંદન રહેતા હતા. પણ હિન્દુ આત્મધર્મના પ્રચારો છે એ ઓપચાર કેટલી નકલો મોકલવામાં આવેલી એમાં એમને પહોંચ્યું. એમાંથી એમને જે ઉકળાટ હતો સંસાર અવસ્થાનો વિકલ્પનો દુઃખદાયક, એમાંથી વિકલ્પ શાંત થાય એવો કઈ આશા અંદાજ અહીંયા હોવું જોઈએ. કેમ તુષાતુર ને ઠંડી હવા આવે ત્યારે વેમ કર્યું કે જળાશય ક્યાંક આ બાજુ હોવું જોઈએ. એ બધી ઠંડી હવા કેમ આવી? વેજવાળી હવા કેમ આવે છે? માટે જળાશય હોવું જોઈએ ત્યાં. એવી રીતે એમની અંદાજ આવ્યો. તો કોઈ સમજણ આવી ગયા. ક્ષેત્ર અજાણ્યું હતું, ભાષા અજાણી હતી, છતાં ભાવ પકડતા હતા, એ ભાષા પકડતા નતા. ભાવ પકડ્યો, ગુરુદેવને એમને રાગ અને જ્ઞાન ભિન્ન છે એમ સાંભળવાને બદલે પરિણતા
જોયા. પરિણમતા જોયા
કે આપણે જે સવારે ચાલુ કે જ્ઞાની વાણીમાં જે આશય હોય છે એ આશય એમણે પકડ્યો. એટલે કે જ્ઞાની પ્રવચન આપે છે ત્યારે ઉપાસતા ઉપાસતા બોલે છે. ઉપાસના એમની નિરંતર ચાલુ છે, સવિકલ્પ દશામાં પણ એમની ઉપાસના તો ચાલુ છે. એ જે કઈ કહે છે ઉપાસતા ઉપાસતા કહે છે. એટલે એ આત્મ સ્વરૂપની ઉપાસનાથી પ્રભાવિત થયેલા વચનો હતા. વચનો જોઈએ તો એમનું ધ્યાન વચનો ઉપર ન હતું, એમનું ધ્યાન એમના ભાવો ઉપર હતું. એમનો આત્મા પરિણામ તો જોયો, ભિન્નપણે પરિણામ તો જોયો. અતિ ચરમસીમાની જિજ્ઞાસામાં એટલી જ્ઞાનની નિર્મળતા પ્રગટ છે કે સામા જીવનું પરિણામ દેખાય છે. એ ચરમસીમાની જિજ્ઞાસા છે. એ ચરમસીમાની જિજ્ઞાસા કેમ હતી? કે પોતે એવી સ્થિતિમાં આવેલા હતા કે જો એમને આત્મશાંતિનો ઉપાય હવે ન મળે તો એ જીવી શકે એવું ન હતું. એમને પ્રાણ છૂટી જાય એવી વેદના હતી. અજ્ઞાન કરી શકું, હું દર્શન કરી શકતા હતા અને ઉત્કૃષ્ટ પણ એ વેદતા હતા. એ જીવી જ ન શકે. જો પાણી ન મળે તો પ્રાણ છૂટી જાય તો પાણી કેવી રીતે પીએ? પછી રૂમાડે રૂમાડે પાણીનો કોકાળ છૂટતો હોય એટલી તૃષા કરમસીમાની લાગી હોય કે પ્રાણ છૂટી જશે. એને પાણી કેવી રીતે ગ્રહણ કરે, એનું શરીર પાણી કેવી રીતે ગ્રહણ કરે? 32 કોખે દીવા થાય, જયારે એ પાણી પીવે ત્યારે એના 32 કોખે દીવા થાય એમ કહેવાય. એવી રીતે એમને ઉદ્દેશને ગ્રહણ કરે છે. એ જિજ્ઞાસા પોતે જ જ્ઞાનની નિર્મળતા એ જરૂરિયાત છે. જેને જરૂરિયાત છે એને મળે છે, એ કુદરતની વ્યવસ્થા ગોઠવે છે. જેને જરૂરિયાત નથી એને મળ્યું ન મળ્યું
પાત્રતાનો વિષય સમજવા માટે કૃપાલના વચનો પરમાગત જેવું કામ કરે એવા વસ્તુ છે. કદાચ પરમાગમોમાં એવો વિષય ગોઠવા જાવ તો ન મળે કોઈ પૂરો વિષય નિરૂપિત થયેલો છે કોઈ કુદરતી ઘણા અનેક જીવનનું એક થવાનું વિષય ગુરુ વિષય ગોઠવ્યો છે. સત્સંગ ઉપલબ્ધ થવા છતાં પણ એવા પ્રકારના માઠા ભાવથી તે સત્સંગ પરવાર ન થયો તેનું વર્ણન કરે છે. કે મિથ્યાગ્રહ સ્વચ્છંદપણ પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી અપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ પરવાન થાય નહીં. આ ચાર ભેદ લીધા છે એમાં ચાર પ્રકારના કોઈ પણ પરિણામો પોતાના જીવને વિશે હોય તો એ ઘટાડવા માટે છે. ખાસ કરીને પાત્રતાનો વિષય આવતો હોય ત્યારે પાત્રતા એ અપાત્રતાના પરિણામ સાથે સાપેક્ષ છે, પ્રતિપક્ષ સાપેક્ષ છે. તો જે પાત્રતા જો પોતાને ન પ્રગતિ હોય તો એથી પ્રતિપક્ષની અપાત્રતા ઉભી છે અને એ પાત્રતા રૂપ પરિણામ વર્તી રહ્યા છે. મોક્ષું જીવે સ્વાધ્યાયમાં આ વિષયનો સ્વાધ્યાય કઈ પદ્ધતિથી કરવા યોગ્ય છે એમ જો વિચારીએ તો મને મારા પરિણામ કેવા થાય છે, આમાંથી કયો પ્રકાર મને લાગુ પડે છે કે જે પરિણામ મને મારે છોડી દેવા જોઈએ, મારું હિત ન સતાય, આ પ્રયોજન નો દ્રષ્ટિકોણ છે. મારું પ્રયોજન ક્યાં છે અંગત રીતે એ તો બધાના અંગત અંગત જુદા જુદા થઈ જાય. સામાન્યપણે તો આખો વિષય પ્રયોજન છે, પણ વિશેષપણે જેને જે પ્રકારની યોગ્યતા હોય તે યોગ્યતામાં જે જે વાતો લાગુ પડતી હોય એને પ્રયોજન છે. બાકી કામ કરવા જેવી છે જાણવાનો વિષય છે. તેમાં મિથ્યા આગ્રહ એટલે કે પોતાની ભૂલ ભરેલી સમજણનો આગ્રહ, સ્વચ્છંદપણું એટલે નાની કહે છતાં પણ પોતે એની અવગણના કરતો હોય, પ્રમાદ એટલે કશાયના ભારથી પ્રમાદ તો કાલે આપણે થોડું પ્રકરણ વાંચ્યું એવું પ્રમાદયુક્ત પરિણામ અથવા ઇન્દ્રિય વિષયો વિસ્તૃત બુદ્ધિથી તેમના વિશ્વાસથી જે કઈ આસક્તિના પરિણામ છે તેને લઈને ઉપેક્ષા ન થતી હોય, ઉદાસીનતા ન આપતી કોઈ પ્રકારના પરિણામ જ્યાં સુધી જીવને રહે ત્યાં સુધી સત્સંગ પ્રાપ્ત હોવા છતાં પણ તે સત્સંગ સફળ ન થાય. સત્સંગ સફળ
હું સમજું છું એવો ભાવ વિદ્યાગર આવી
જે પરિણામ ઉપર વજન દેવા જેવું નથી એવા કોઈ પણ પરિણામ ઉપર વજન દેવા એ પણ નથી આગળ છે. સૂક્ષ્મ મને વિચારીએ શુભ પરિણામ ઉપર વજન ચાલે શુભ પરિણામ તો છે નહીં, મોક્ષ પણ કોઈ શુભ પરિણામ મિથ્યા આગ્રહ બને એટલો સૂક્ષ્મ પણ વિચારી
આ પ્રકારના દોષ હોય કોઈ જીવમાં તે સત્પુરુષ ને ઓળખી શકે,
સત્સંગ ફળવાનું નથી અને ઓળખવાનો ક્યાં પ્રશ્ન વિકૃતિ તો કહી છે નહીં, ચાહે શાસ્ત્ર સ્વાધ્યાય કરે, ચાહે પૂજા ભક્તિ કરે, ચાહે દયાદાન કરે, ચાહે જપતપ સંયમ કરે, ચાહે યાત્રા આદિ કરે, પછી નહીં કરે
સત્પુરુષના ચરણમાં રહીને પણ
વિકૃતિ તો કહી છે તે ઉત્પન્ન થાય કે સંભાવના હે.
શાસ્ત્ર આત્મા તો સહેજ પ્રત્યક્ષ હૈ, શાસ્ત્ર જે પડતા હૈ તો ભાવ તો આતા નહીં હૈ, સહેજ પ્રત્યક્ષતા કા ભાવ તો પેદા હોતા નહીં હૈ, કુછ ને કુછ કલ્પના બહુ ઇઝીલી ડેવલપ હોતા હૈ વહાં પર શાસ્ત્ર કે હિસ્સે. દૂસરી ક્રિયા મેં
સાધનો કે અપેક્ષા છે तत्व ज्ञान है वो उत्कृष्ट साधन है तत्व ज्ञान का अभ्यास। तो जहां पे अब ऊंचाई पे जाता हो, एक साधन की ऊंचाई है, जितनी ऊंचाई पे जाओगे उतना जोखिम तो साथ साथ बढ़ता है, जिम्मेवारी साथ साथ बढ़ती है। तो बिल्कुल सीधी साधी बात, जितनी ऊंचाई का साधन ग्रहण करो उतनी जोखिम तो वहां है, वहां जिम्मेवारी बढ़ी जाती है। तो दूसरी दूसरी क्रिया करने वालों के बराबरी में ये तत्व ज्ञान का अभ्यास करने वाले की जिम्मेवारी बहुत। तो मतलब क्या है कि जहां ऊंचाई है वहां सावधानी ज्यादा होनी चाहिए। मार्ग सूक्ष्म है, ये जगेश्वर का जो मार्ग है वो सूक्ष्म है, पर जब सूक्ष्म मार्ग है तो सावधानी से चलना ही पड़े। अगर हम कहीं ऊंचाई पे छोटी सी पगडंडी से चले तो क्या होगा, और सावधानी से चलना होगा, क्योंकि ऊंचाई से गिरने से लगेगा भी ज्यादा। ऐसी बात है, कल्पना होने से गृह मिथ्या, प्रयोजन विषय में नया ग्रहण कर लिया तो ये कल्पना स्वयं भी प्रयास है, तो इसका तो दुखी दुख है। हाँ कथा रखे हैं, उन्होंने तो बहुत अच्छा एक मास्टर के दे दिया है इधर, दोष के तो कितने प्रकार है, मिथ्याग्रह है तो उसमें भी बहुत भेद प्रभेद है, स्वच्छंद में भी बहुत प्रकार के भेद प्रभेद हैं, प्रमाद में भी अनेक प्रकार के परिणाम हैं, और इंद्रिय विषयों में भी पांच इंद्रियों की विविधता अनेक प्रकार की है, और आसक्ति का भी अनेक तात्पर्य भेद है। अब चारों को एक साथ खत्म करने के लिए उन्होंने एक बात बता दी कि सत्संग में एक निष्ठा और अपूर्व भक्ति, सत्पुरुष के प्रति अपूर्व भक्ति, परमेश्वर वत और एक निष्ठा, पूरा विश्वास, निष्ठा मैंने विश्वास, सत्संग में एक निष्ठा और अपूर्व भक्ति आई न हो, आनी न हो तो, लाया न हो तो, उत्पन्न करे न हो तो, सत्संग भगवान तो नहीं, अथवा एक निष्ठा ने अपूर्व भक्ति है सत्संग में रहता आते अवश्य अवश्य सफल थाय थाय ने थाय, तो आटली बड़ी सुविधा ने सुगमता है, आ तो कितनी सुगमता ने सुविधा है, काय माथा पड़त नहीं। एक दिल्ली ना સચિવાલયમાં મંત્રાલયમાં એક મોટા કારખાનાનું લાયસન્સ મેળવવું હોય અને એ મંત્રી શેડ્યુલ કાસ્ટનો હોય, અંગી સમાજ આજકાલ તો શેડ્યુલ કાસ્ટના માણસો ઉપર બેસાડે છે, આ બાબા આંબેડકરનું કેટલું ચાલે છે, વોટ બેંક છે એટલે ભરતું નહોતું 10 વર્ષ પહેલા આંબેડકર, આજે નાના નાના ગામમાં એને એના નામથી મકાનો બનાવે છે ને એના નામથી ચોક ને એના એની ઉજવણી ને કેટલું માલ ચાલે છે, એની સહી કરાવવા માટે એના પટ્ટાવાળાને સલામ ભરે, એને તો સલામ ભરે એમાં કઈ મોટી વાત નથી, પણ એ ભંગી ચમાર બેઠો હોય એનો પર્સનલ આસિસ્ટન્ટ હોય તો એને પણ સલામ ભરે, એનો પીઓન હોય તો એને પણ સલામ ભરે, એટલી ગરજ સંસારિક કાર્યોમાં જીને છે, અને જે સત્સંગ અને જે સત્પુરુષથી મોક્ષનું અનુસંધાન થઈ જાય એમાં એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ ન હોય તો પછી એને ઘરે જ નથી, એ વાત તો સિદ્ધિ છે। આપણે પાત્રતાનું જે પ્રકરણ છે સત્પાત્રતાનું તત્વાનું શીલનમાં એમાં એક વાત લખી છે, પાત્રતાનું માપ શું, ધોરણ શું, સ્ટેન્ડર્ડ શું, કે જીવને જેટલી ગરજ એટલી પાત્રતા છે,
છૂટવાની ગરજ શુક્રની જરૂર છે. ગુરુદેવ તો કેવા કેવા દ્રષ્ટાંત આપતા હતા કે એક ગાયનું વાછડું 5-25 દિવસનું જન્મેલું વાછડું એને આખો દિવસ બાંધી રાખે, ન બાંધી રાખે તો ઘરમાં તોડફોડ કરે, એને સમજ ન પડે, એમ બાળકને સમજ ન પડે, દૂધ દોડી નાખે, એને પાણી દોડી નાખે, એને માટલા પડી નાખે, તો આખો દિવસ બાંધી રાખે અને હાથે જે છોડવા માટે દોરીને હશે ને ત્યારે ખબર પડે કે મને છોડશે તો ઠેકડે ઠેકડા મારવા માંડે. એટલો ઉમંગનો ઉત્સાહ એને 6 કલાક 8 કલાક બાંધી રાખે તો છૂટવા માટે આવે. આ અહંકારથી બંધાયેલા ને છૂટવાનો ઉત્સાહ કેટલો આવવો જોઈએ. એ જીવ છે ને બંધાશે ચાર ગતિમાં, તારે મુક્ત થવાનો તને ઉત્સાહ ઉમંગ ન હોય, ગરજ ન હોય, પછી છૂટવાની આશા રાખવી તો વ્યર્થ છે.
એક નિષ્ઠા અને અપૂર ભક્તિ કોને કરવા? એક નિષ્ઠા અને અપૂર ભક્તિ કોને કરવા?
એક નિષ્ઠા એટલે શંકા, સત્સંગથી મારો આપને થશે એમાં શંકાની ગુંજાઈશ ન રહીએ, અવકાશ ન રહીએ, એની નિષ્ઠા છે. અને અપૂર્વ ભક્તિ એટલે પૂરી ભક્તિ, અધૂરી નહીં પણ પૂરી ભક્તિ. ચાલ્યું છે ને, જ્ઞાની ને અર્ધ ન ચડાવે ને, જ્ઞાની ની પૂજા ન કરાય ને, જ્ઞાની ને આરતી ન કરાય ને, જ્ઞાની ને વંદન ન કરાય ને, એ બધી બહુ મોટી વિપરીતતાઓ છે. સમ્યક દર્શન ની પૂજા કરે, દસ લક્ષણ કર્મ માં સમ્યક દર્શન ની પૂજા કરે, પણ જ્ઞાની ની પૂજા કરવી હોય તો મુશ્કેલી પડે. કેમ કે જ્ઞાની તો સમ્યક દર્શન વગર ના હોય ને. સમ્યક દર્શન સાક્ષાત હોય તો એની પૂજા કરવામાં વાંધો પડે, અને સમ્યક દર્શન ની કલ્પના કરીને એની પૂજા કરે હોય નહીં, ક્યાંય સમ્યક દર્શન દેખાયતું ન હોય એને, કેમ કે તો કઈ નજર આવી છે જ નથી. ચાલુ તો પૂજા ને ગણી માંડે અર ચડાવવા અષ્ટગ્રહ છે. સાક્ષાત સમ્યક દર્શન ની મૂર્તિ નાની છે, એટલે સમ્યક દર્શન ને મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ છે. મૂર્તિમાન સમ્યક દર્શન સ્વરૂપ જ છે, સાક્ષાત જીવંત છે. જીવંત સમ્યક દર્શન આવે તો કોને એની ભક્તિ જોખી ને કરો. ભગવાનની ભક્તિ 13મા ગુણ સ્થાન હોય અને આમના 8 ગુણ સ્થાન નીચે આવ્યા છે, માટે એટલી જોખી ને કાપી ના એટલી જ ભક્તિ કરવી. અપૂર્વ ભક્તિ ક્યાંથી કરી શકે? અપૂર્વ ભક્તિ એથી પરમાત્માની ભક્તિ કરે. સર્વ પ્રકારે 225મું પુત્ર વાંચો, સર્વ પ્રકારે નાની રૂપ પરમાત્માની ભક્તિ કરવી, સર્વ પ્રકારે. જ્યાં સુધી એટલી હદે ન આવે ત્યાં સુધી વંચના બુદ્ધિમાં એ જીવ ઉભો છે. 526 ને વંદન કે યોગ્ય નહીં હે. હા, એ ગાથા અષ્ટપાવર
મેં
અષ્ટપાવર કે ગાથા માલુમ, બરાબર માલુમ. ये प्रश्न एक दफे नहीं आया हमारे सामने, तो बहुत दफे आया है. पहली दफे ये नहीं आया है, इसके पहले बहुत दफे आया है, पर विद्वानों ने ये प्रश्न किया है हमारे सामने. शास्त्र भी कितनी जिम्मेवारी से पढ़ना चाहिए. अष्टपावर में ये गाथा, अष्टपावर की ये गाथा है. इसी गाथा के आगे सम्यक दृष्टि को अग्रेदी अर्घ चढ़ाना ऐसा लिखा है कुंदकुंद आचार्य. इसकी गाथा ये 33 नंबर की गाथा है, वो शायद 26 नंबर की गाथा है, ऐसा 6-7 गाथा पहले ही लिखा है, लेकिन वो भूल जाते हैं. नहीं, वहां तो प्रकरण ही साधुता नहीं चला है, समय दृष्टि का चला है. वहाँ साधु का प्रकरण नहीं चला है, सम्यक दृष्टि का प्रकरण चला है, और हम लोग तो ये छह डाला भी भूल गए हैं। लेशन संयम पर सुर नाथ जगे हैं, ये बात हम लोग भूल गए। जो रोज हम पढ़ते थे, रोज बोलते थे, वो बात भी भूल गए। पर सुरनाथ है और खुद सम्यक दृष्टि है, और जो तीर्थंकर का जन्म होता है वो अविरत सम्यक दृष्टि है। लेशन संयम छेदाला बनाने वाले ने क्लियर कर दिया कि यहाँ संयम सम्यक दृष्टि की मैं बात नहीं करता हूँ। लेशन संयम कुछ भी संयम नहीं है, पर सुरनाथ जगे हैं। दोनों का जो इंद्र है वो दसता है, और दोनों का इंद्र में सम्यक दृष्टि सौधर्म इंद्र भी आता है, जो भगवान को सिर पे चढ़ाते मेरे ऊपर ले जाकर के अभिषेक पूजा वगैरह सब करता है बाल तीर्थंकर के। वहाँ तीर्थंकर का है, वहाँ तो वगैरह सम्यक दृष्टि है। अभी तीर्थंकर थोड़े हुए हैं, प्रकृति का वगैरह थोड़ा है, वहाँ उपदेश तो लेते हैं। अभी तो बात है गुणस्थान की चल रही है, इसके साथ में तो गणसन बोलो भूमि में से 200 आधार दिए हैं पर यष्ट पावर का दिया है। यहाँ जो ये असंयम की बात चली है इस गाथा में, अभी ध्यान से पढ़ लेना। महाद्रव्यलिंगी और श्वेतांबर वस्त्रधारी साधुओं की बात लिया है, उन दोनों को असंयम ही कहा है। आगे कुछ की गाथा पढ़ लेना, समय दृष्टि की बात नहीं चली है। इधर जो असंयम की बात चली है तो द्रविलिंगी को असंयम क्या किया कहा है नंग दिगंबर होने पर भी, और जो श्वेतांबर वेशधारी है पत्रकारी साधु है उनको असंयम कहा है। और ये है वस्त्र सहित और वस्त्र द्रव्यलिंगी पंच महाभारत समिति गुप्ति 28 वो जो निर्विचार पालन करते हुए भी असंयमी है, ऐसी बात है। तो वहां तो जो प्रकरण चला है वो साधु का चला है, पर अपन ले लेते हैं ऐसे सम्यक दृष्टि को ले लेते हैं, तो ये बहुत बड़ी गलती है। तो गलती इसलिए है कि आगे की छह गाथा का पहले ही सम्यक दृष्टि को बहुमान किया है, तो क्या कोई ज्ञानी की ज्ञानवाणी पूर्वार्थ पर विरोध हो सकती है क्या? तो ही नहीं सकती, क्योंकि तो हमारा ज्ञानवान ही रहता है, और उधर हमारा अभिप्राय के अनुकूल कोई बात आती है तो मुक्त हो जाती है। लेकिन अनेक आगमों में, एक आगम में नहीं, हमने ये दंशन मूलक धर्मों में से 55 या 7 आगमों में से आधार दिया है, पर सभी आधार मुनियों का और आचार्यों का दिया है। सम्यक दृष्टियों की बात एक भी नहीं लिखी है, श्रीमद जी का एक वचनामृत नहीं है जिसमें। श्रीमद जी ने तो बहुत लिखा है सम्यक दृष्टि की, परमेश्वर बुद्धि की बात हमें तो, लेकिन एक आधार सुपालदेव का वचनामृत का नहीं दिया है, एक आधार बनारसीदास का नहीं दिया है, एक आधार गुरुदेव का नहीं दिया है, किसी ज्ञानी का आधार नहीं दिया है, सिर्फ मुनियों का और ज्ञानियों का ही आधार दिया है। क्यों? कि कहने वाले को एक माना मिलता है कि वो तो खुद सम्यक दृष्टि थे ना, इसलिए अपना महत्व बढ़ाने के लिए कहा होगा। इसलिए हमने जो भी आधार दिए वो पूरे के पूरे मुनियों के और आचार्यों के लिखे हुए दिए, ये सावधानी रखी है। इस संकलन में दंशन मूलक धर्मों एक संकलन निकाला है हमने महानगर, उसमें हमने ये आधार दिया है। बहुत चारों नियोग के आगम लिए हैं। अच्छा, अब चरणानुयोग का आगम ले लो, ये रद्दकरण श्रावकाचार चरणानुयोग का ग्रंथ है श्रावकाचार का, उसके 28 नंबर की गाथा ले लो। अरे कोई डेढ़ बंगी चवार होवे और सम्यक दृष्टि होवे तो गणधर देव उसको देव कहते हैं। कौन लिखते हैं? आचार्य समभद्र लिखते हैं। और आचार्य समभद्र इतने समर्थ आचार्य होते हुए भी ये कहते हैं कि मैं नहीं कहता हूं, ये तो मेरे आचार्य जो गणधर है वो कहता है, ऐसा कहते हैं वो।
इसलिए तीन जो भी कथा के हवा वाले जमीन की जमीन सही है, एक जो भी कथा के हवा वाले जमीन सही है,
इतना ही
खड़ा।
आप तो तीन चौकड़ी की बात करता हो, मैं तो कहता हूँ कि चारों चौकड़ी जिसका नाश कर दिया हो, पर जो विनय परमेश्वर का करना में आए उतना विनय समय दृष्टि करता
है। विनय की कोटी भी है,
जमीन जमीन मार्ग मिलेगा, वरना मार्ग मिलना विकट है, पर वरना मार्ग मिलना निकट है, इतना शब्द लिखा है 225 नंबर के 223 नंबर के पत्र में। कल ये मैं पढ़ा था कि मार्ग मिलना वरना विकट हो जाएगा, वरना निकट हो जाएगा। ये जो बात है ना, एक चौकड़ी तीन चौकड़ी और चार चौकड़ी का विनाश, ये इनके उपादान की बात है। हमारे तो इनके साथ निमित्तत्व का ताल्लुक है। क्या है हमारे इनका उपादान के कोई हमारे लेना देना नहीं है, हमारे इनके साथ इसका जो निमित्तत्व इस द्रव्य में रहा है इसका हमारा संबंध है, बनता है इसका उपादान के साथ हमारा संबंध नहीं बनता है। कैसे कि आप समझ लो कि आप समुद्र में डूबते हो, संता समुद्र में तो डूबते ही। अब आप ये कहेंगे कि मुझे तो स्टीमर मिले तो मुझे बचना है, क्या मुझे कोई अच्छा जहाज मिले तो बचना है, लेकिन पटिया पटिया आएगा तो मैं नहीं पकड़ूंगा, बचने की बुद्धि नहीं। डूबने वाला को भान होगा तो मैं डूब के मर जाऊंगा तो तीन का को भी पकड़ेगा, जितनी जोर से वो जहाज को स्टीमर से पकड़ेगा उतनी ही जोर से वो पटिए को पकड़ेगा, लकड़े को पकड़ेगा। अच्छा, अभी ये लकड़ा को या पकड़े लकड़ी का टुकड़ा को या पेड़ के टुकड़ा को या लकड़ा को पकड़ करके तो किनारे पे आ गया, और जहाज को पकड़ करके किनारे को आ गया, उसमें क्या अंतर है बताइए? बचने में क्या अंतर हुआ? क्या कोई लकड़े को पकड़ने वाला अधूरा बचा है और स्टीमर में बैठ गया वो पूरा बचा है क्या? दोनों पूरा बचा है। तो बचने के हिसाब से तो स्टीमर हो या लकड़ा हो, उस बचने वाले को क्या फर्क पड़ता है बचने में? उसको तो पूरा बचने का मिलता है। सिद्धांत की बात है, बचने का सिद्धांत है इसमें, ये बचने का सिद्धांत है। कि तीनों में ये सिद्धांत इस तरह का है कि तीनों में निमित्तत्व पूरा का पूरा है। जिस तीर्थंकर की देशनाश है, आदमी को देशना लब्धि मिलती है या संस्कार मिलता है, ठीक इसी देशना निर्ग्रंथ गुरु की हो तो यही चीज मिलती है, ठीक यही सत्पुरुष के बाने से वही चीज मिलती है। निमित्तत्व में कोई फर्क नहीं है, दोनों में तीनों में पूरा निमित्तत्व है बचने के लिए। तो फर्क है वो उपादान का है, और हम चौंकते हैं इसके उपादान को। हमारा ताल्लुक है निमित्त तत्व, ये बात हमारे ध्यान में नहीं है, हमारे समझ में नहीं है, ये बात हो गई है। यही कारण है सर, यही ज्ञानी पूर्व समझाते हैं। अब पढ़िए 225 नंबर का पत्र,
223।
संख्या है 266, बीच में जो बड़ा पैराग्राफ है उसमें बीच में भाव है कि ज्ञानी पुरुष तीन तीन छह पंक्ति छोड़ करके सातवीं पंक्ति है, ज्ञानी पुरुष और परमात्मे में अंतर ही नहीं। यदि जो कोई अंतर मानता है उसे मार्ग की प्राप्ति परम विकट है। तेरहवा गुण स्थान और चौथा गुण स्थान वाले को मार्ग की प्राप्ति विकट नहीं है, परम विकट है। एक एक शब्द में भाव भरा है। ज्ञानी तो परमात्मा ही है, क्या परमात्मा है नहीं लिखा है, परमात्मा ही है,
उसकी पहचान बिना परमात्मा की प्राप्ति किसी को नहीं हुई है। इसलिए सर्व प्रकार से क्या जो तोल नहीं करना है, कदोरा पूरा का तोल नहीं करना है, सर्व प्रकार से भक्ति करने योग्य ऐसी देहधारी दिव्य मूर्ति ज्ञानी रूप परमात्मा, उसको नमस्कार से लेकर भक्ति, नमस्कार आदि भक्ति से लेकर, मान ली मैंने लेकर पराभक्ति, मैंने भक्ति के कोई भी प्रकार बाकी नहीं रखना, आखिर की हद की पराभक्ति मैंने चरम सीमा की भक्ति का अंत सुधी एक लय मैंने एक ध्यान से आराधन करना, ऐसा शास्त्रों का लक्ष्य है। मैं कहता हूं वो बात नहीं है, शास्त्र पढ़े हैं कृपाल उदय में, ऐसा शास्त्रों का लक्ष्य है, आशय है। क्या क्या उसको दिखना चाहिए, ये जो चतुर्थ गुण स्थान वाला जीव है उसमें कैसा दर्शन होना चाहिए कि परमात्मा यह देहधारी रूप हुआ है, मेरे लिए ये अनंत तीर्थंकरों से भी अधिक है। कौन ये चतुर्थ गुण स्थान धारी आया है, आया है ग्रह दृष्टि प्रकार में, प्रकाश में, मेरे लिए ये अनंत तीर्थंकरों से भी अधिक है। ये परमात्मा यह देहधारी रूप हुआ है, ऐसा ही ज्ञानी पुरुष के प्रति जीव को बुद्धि होने पर भक्ति उत्पन्न होती है। इसके बिना जो भक्ति उत्पन्न होती है वो भक्ति नहीं है, वंचना बुद्धि है। क्या ये वंचना बुद्धि है, भक्ति नहीं है। खुद को चित्रपिंडी होगी अपने आप से, ये बात हो गई है। और उनके लिए उन्होंने एक दृष्टांत दिया है जो देश अमुक अंश से लागू होता है। उन्होंने ये कहा नीचे में, नीचे की चार तीन पंक्ति है, ज्ञानी तीर्थंकर देव में लक्ष्य होने के लिए जैनों में भी पंच परमेष्टी मंत्र में नमो अरिहंतारम पद के बाद सिद्ध को नमस्कार किया है। देखिए कि अरिहंत को चार घातिया कर्म ही नाश हुआ है, चार अघातिक विद्यमान है, पर अस्य सत्व भी विद्यमान है, अव्यबाधत्व भी विद्यमान है, फिर भी प्रसिद्ध पर इसके ऊंचे दरजे का है। तो अनादि मूल मंत्र में, नमस्कार मंत्र में अरिहंत को क्या नमस्कार किया, प्रसिद्ध को पीछे क्यों रखा, कभी नहीं होता है क्या सिद्ध भगवान का, नहीं होता है। ये सैद्धांतिक बात है, ये नमस्कार मंत्र के सैद्धांतिक बात है जो मूल मंत्र में जैनों ने रखा है। जैनों ने क्या रखा है, जैन परमेश्वर ने ये बात रखे है, सम्मत भी है कि अरिहंत को आगे रखो फिर भगवान को नमस्कार में पीछे रखो। तो ये क्रांतिकारी गाथा उन्होंने आत्मसिद्धि में रखी कि प्रत्यक्ष सदगुरु संग नहीं परोक्ष जिन उपकार, देवो लक्ष्य थया बिना आत्मविचार, आत्म हित का विचार भी उत्पन्न नहीं हुआ है। ऐसे नीचे कोटे में ले लिया है इसको, एम सूचवे छे के प्रथम ज्ञानी पुरुष की भक्ति मैंने एक परमात्मा ने प्राप्ति ने भक्ति में निदान दृष्टांत दिया है। नमस्कार मंत्र का इस बात के लिए तो कार्तिकीय में प्रेक्षा में वो बात है, कार्तिकीय प्रेक्षा की शायद 236 नंबर किताब किसने लिखा है, सम्यक दृष्टि में तो तीन पद लिया है, मुनि पंचम स्थानवर्ती और चतुर्थ स्थानवर्ती, दान के पात्र तीन जीव है। भगवान का नाम लेते देते नहीं, नाम के पात्र तीन है, उत्कृष्ट पात्र है वो विराज है, मध्यम पात्र है वो पंचम गुण स्थान है, पर जनन्य पात्र है
पात्र समय दृष्टि अगर समय दृष्टि तीनों दान के पात्र हैं, पर जब तीनों को आहारदान आदि देना हो तो नर्मदा भक्ति से देना ऐसा लिखा है क्या? तो नर्मदा भक्ति में कौन सी भक्ति बाकी रहेगी? क्या उसमें पूजा नहीं आती? नर्मदा भक्ति में पूजा नहीं आती क्या? पूजा प्रदक्षिणा चरण चरण धोना ये सब आता है उसमें। चरण इसका चरण धो करके उसको आहारदान देना। परम गुरु के चरण धोते थे कि नहीं धोते थे? नहीं लाल जी होते थे कि नहीं धोते थे? गुरुदेव क्या ग्रेट विचार करवाने के लिए चरण धुलवाते थे क्या? वो बैठे रहते थे और लोग इनके आगमन के पहले चरण धोते थे, तो उसमें कोई विचार का दोष नहीं आता था क्या गुरुदेव को? ये बात है ये संस्कृत पिता में कार्तिक अनुपरीक्षा के कार्तिक अनुपरीक्षा के संस्कृत पिता में ये सब बात है। हमने बहुत आधार दिए है सर, ऐसे ऐसे बहुत आधार दिए हैं। बहुत आधार देने की जरूरत नहीं है। एक आचार्य का, एक ज्ञानी का या एक आचार्य का अभिप्राय वो अनंतों का है, एक का नहीं है, ये अनंतों का है, ये समझ लेना चाहिए। लेकिन जहां जहां मिल गए हमको तो हमने संग्रह करके बहुत बातें हैं, चारों मन योग में बात है, करोड़ों में उसकी बात है। करोड़ मन जी है गोमत सार के टीका लिखी है, लिखी है जिसका नाम समय ज्ञान चंद्रिका है, सुना कड़ा भी होगा। उसमें उन्होंने ये बात कही और किसने करोड़ मन जी ने संस्कृत में वो टीका लिखी है। संस्कृत बहुत पावरफुल है, संस्कृत में टीका बनाई उन्होंने सार के संविधान चलेगा, तो उसमें वो बात लिखते हैं कि संयोग दृष्टि को हम जीन कहते हैं नहीं, संयोग दृष्टि के पहले करण वृद्धि में आने वाले जीव को हम जीन कहते हैं, संयोग दृष्टि को बाद में होगा। लेकिन जो जो आत्मा भी मुक्त हुआ और करण लब्धि में आया और सम्यक प्रकार से उन्होंने विषय कसाय कर जीत जीत आंशिक रूप में भी प्राप्त किया है, तो उसको हम जीन कहते हैं। उनकी तो पद्धति है प्रश्नोत्तर करने की, करुण में भी साहब की तो पद्धति है प्रश्नोत्तर से प्रतिपादन करने की पद्धति है। तो आपने जीन क्यों कहा प्रश्न उठाया है, उसको जिन क्यों कहते हो? तो कोई उसने जिनत्व प्राप्त किया है इसलिए हम उसको जिन कहेंगे ये सब बात लिया है हमने इसमें, तो ऐसे जिन बोल दिया कि जिन तो भगवान को कहते हैं, जिन भगवान को हम जिन कहते हैं, श्री जिन ऐसा कहते हैं, तो वहां पर भगवान की बात आती है, लेकिन वहां तो करण बुद्धि वाले को जिन कहा है, ऐसी बात है। इसलिए ये बात जो है वो बहुत प्रकार में नियम सार में से दिया है, समय सार में से दिया है, समय सार की 143 व्याख्या, अब नोट कर लो समय सार की 143 व्याख्या हमारे समय सार 143 व्याख्या में पक्षांति ग्रंथ हुआ। पक्षांति ग्रंथ को समझाने के लिए दृष्टांत किसका दिया? केवली का दिया। जैसे केवली बिना न्यायावलंबी होकर के केवल ज्ञान में निश्चय और व्यवहारों के विषय को जानते हैं, वैसे ये सम्यक दृष्टि जो नैतिक पक्ष को अतिक्रांत होकर के जब अपने स्वरूप में आरूढ़ होता है और शुद्ध योग में अपना परम स्वरूप का अनुभव करता है, तो उनको किस किस विशेषण से भगवान अमृतचंद्र स्वामी उनकी महिमा करते हैं। देखिए सम्यक दृष्टि की महिमा आचार्य कैसे करते हैं, इसको देखिए। सब आधार दिए हमने उस दिन को संसंगलो दोनों ने, कृपा करें क्या करते हैं। Thank you.
समस्त नए पक्ष का ग्रहण दूर होने से नए पक्ष की भूमिका की अतिक्रांतपना बढ़े, कोई पण नए पक्ष को ग्रहता नहीं। वही आत्मा खरेखर वास्तव में समस्त विकल्पों से अति पर हुआ, निर्विकल्प हुआ ने अति पर। परमात्मा पहला शब्द लिखा है, क्या लिखा? परमात्मा ज्ञानात्मा प्रत्येक ज्योति आत्मख्याति रूप अनुभूति मात्र समय कार है, उसको परमात्मा बोला। अमृतचंद्र आता है परमात्मा को मूल संस्कृत में वो बात लिखा है। नए पक्ष परिगृहते सफलो निखिलो विकल्प परतर परमात्मा ज्ञानात्मा प्रत्येक ज्योति आत्मख्याति रूपो अनुभूति मात्र समय सार, उसको समय सार भी कहते हैं। जिस एकाई परमात्मा को समय सार कहते हैं वहां अविरत सम्यक दृष्टि को समय सार कहा। पेरियंट हो गए तो भी, क्या मनुष्य ने पेरियंट हो तो भी, नारकी हो तो भी, तो नय का अतिक्रांत करके जो अनुभूति हुई निर्विकल्प, वो अनुभूति है उतना कहकर के छोड़ देना चाहिए था। अगर मानव को इतनी मेहनत क्यों करने का जरूरत हुई, तो वो आए बिना नहीं रहता, ऐसी महिमा आए बिना नहीं रहती, ऐसी बात बहुत नेचुरल है, बहुत स्वाभाविक है और बहुत स्वाभाविक भाव में ये बात निकल गई है आचार्य महाराज, बहुत स्वाभाविक तौर से निकली हुई ये बातें। तो ये आए दिन नहीं रहेगा, हर जगह आएगा, समय सार हो तो भी आएगा और कृतकरण श्रावक आचार होगा तो भी वो आएगा और ये कार्तिक यानी परीक्षा होगा तो भी आएगा, कोई भी आचार्य हो, बहुत से बातें 55 से 60 ग्रंथों में से आधार मिलता है। पर आधार की संख्या करीब 250 की है, कितनी? 250 आधार मिले तो इसका तो सब संग्रह करके रख दिया। तो देखिए वो मुमुक्षु के लिए ये कितनी महत्वपूर्ण चीज है, मुमुक्षु के लिए इसका बहुत महत्व है, इसका तो इसकी भूल होती है और कोई भी बुद्धिमान को ये दलील है वो बैठ जाएगी, तो वो तो गुण स्थान वाला है, ये छठा वाला है, ये चौथा वाला है, पर इसको तो सहन भी नहीं है, तो बुद्धि में बिल्कुल बैठ जाएगी। ये कोई जोश मनाप करने की चीज नहीं है, ये कोई दूसरा, इसका दृष्टिकोण कोई दूसरा है, ये दृष्टिकोण जहां तक नहीं आता है मार्ग नहीं मिलता है, ऐसा होता है।
पुरुष और परमात्मा के दोनों में विलय में भेद माने उसको कौन सा मिथ्या देता है?
ग्रेट आ जाता है क्योंकि प्रयोजन भूत में कल्पना बनाया, ग्रेट आ जाता है। बहुत सुनने वाले कुटुंबान का अभ्यास करने वाले कुछ इच्छुक हो गए उसी का ग्रेट आ जाएगा। प्रयोजन भूत में तो इतनी सावधानी हो गए, हमारे यहाँ कहते हैं कि हीरा का जो कांटा होता है आजकल इलेक्ट्रॉनिक होता है, कैसा? उनको तो कोई वो जो कांटा है उसमें तो कोई भी गलती रह जाए, इलेक्ट्रॉनिक ऑटोमेटिक होता है, फिर भी उसको एक पिंजरे में रखता है कांच को कि कहीं इसके पल्ले तो हवा नहीं लगे, भीतर में तो हवा जाने का सवाल नहीं रहता है, इलेक्ट्रॉनिक या डिवाइस है वहां पर, लेकिन इसका पल्ला बाहर रहता है हवा में, तो हवा लग जाने से वो हीरे तो हीरे तो उसमें नंबर बदल जाए, तो उसमें हिसाब कितना बारीक है कि 1 ग्राम का 16 भाग को वहां क्या कहते हैं